એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રમોદ કુમાર પટેલના પુસ્તક તત્વ સંદર્ભમાંથી એક, મને લાગે છે કે ખૂબ જ રસપ્રદ લેખ છે, એની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા,
આ લેખ સંવેદલક્ષી વિવેચન એટલે કે ક્રિટિસિઝમ ઓફ કોન્શિયસનેસ એ વિભાવના પર છે, અને આ સાહિત્યને સમજવાની, એનું વિશ્લેષણ કરવાની એક એવી રીત છે જે કદાચ આપણે જે રીતે ટેવાયેલા છીએ તેનાથી થોડી અલગ લાગે.
બિલકુલ. આ અભિગમ જે મુખ્યત્વે યુરોપમાં અને ખાસ કરીને કહીએ તો જિનેવા સ્કૂલ સાથે જોડાયેલો છે, એ સાહિત્ય વિશ્લેષણની જે પ્રચલિત પદ્ધતિઓ છે એનાથી થોડો નોખો પડે છે. ખાસ કરીને અમેરિકા અને બ્રિટનમાં જે પેલું આકૃતિલક્ષી એટલે કે ફોર્મલિસ્ટ વિવેચન પર ભાર મુકાયો,
ફોર્મલિસ્ટ,
એનાથી આ અભિગમ આમ મૂળભૂત રીતે જુદો છે.
તો આપણી આજે આ જે ચર્ચા છે એનો હેતુ એ સમજવાનો છે કે આ સંવેદલક્ષી વિવેચન ખરેખર છે શું, એના મૂળભૂત સિદ્ધાંતો કયા છે, અને સૌથી મહત્વનું મને લાગે છે કે તે સાહિત્ય કૃતિને અને એની પાછળ જે સર્જક છે એના માનસ અને અનુભવને કઈ રીતે જુએ છે. ચાલો આ અનોખી વિવેચન પદ્ધતિના તાણાવાણા ઉકેલીએ. શરૂઆત કરીએ એ પાયાના પ્રશ્નથી કે આ વિવેચન પરંપરાગત પદ્ધતિઓથી આટલું બધું અલગ કેમ ગણાય છે. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે અમેરિકન અને બ્રિટિશ પરંપરાના જે વાચકો છે એમના માટે ક્યારેક આ સમજવું થોડું પડકારજનક બની શકે છે. એનું કારણ શું?
જુઓ, મુખ્ય કારણ એ છે કે પેલું પરંપરાગત વિવેચન જે છે, ખાસ કરીને જેને આપણે આકૃતિલક્ષી એટલે કે ફોર્મલિસ્ટ કહીએ,
હા, ફોર્મલિસ્ટ અથવા તો નવ્ય વિવેચન,
બરાબર, નવ્ય વિવેચન. એમણે શું કર્યું કે સાહિત્ય કૃતિને એક જાણે એક વસ્તુલક્ષી પદાર્થ, એક ઓબ્જેક્ટ તરીકે જોવાનો આગ્રહ રાખ્યો. ઓબ્જેક્ટ તરીકે, હા. એમનું ધ્યાન કૃતિના સ્વરૂપ પર, એની ભાષાકીય સંરચના કેવી છે, શબ્દોની ગોઠવણી, અલંકારો, છંદો વગેરે, એના પર જ કેન્દ્રિત રહ્યું. જાણે કે કૃતિ એક સ્વાયત્ત વસ્તુ હોય, પોતાનામાં જ પૂરી હોય,
હા,
જેને એના સર્જકથી કે બહારના જગતથી અલગ કરીને જ તપાસવી જોઈએ.
એટલે કે ફોકસ બધું કૃતિના ફોર્મ પર, એની બાહ્ય રચના પર જ રહ્યું. એમ કહી શકાય કે કૃતિને જાણે કોઈ શિલ્પ હોય એમ જોવામાં આવી, જેના ઘડતર અને બંધારણનું જ વિશ્લેષણ કરવાનું હોય. પણ આ સંવેદલક્ષી વિવેચકો આના જવાબમાં શું કહે છે?
એ લોકો આ વસ્તુલક્ષી પદાર્થવાળા ખ્યાલનો જ આ મૂળભૂત રીતે વિરોધ કરે છે.
ઓહ!
એમના મતે સાહિત્ય કૃતિ કોઈ એવી નિર્જીવ વસ્તુ નથી, કોઈ સ્થિર પદાર્થ નથી, એ તો એક ક્રિયા છે, એક એક્ટ છે.
ક્રિયા?
હા, ક્રિયા. એક અનુભૂતિ છે, એક એક્સપિરિયન્સ, એક જીવંત મનોવિશ્વ છે જે સર્જકની ચેતનામાંથી પ્રગટે છે. એટલે તેઓ કૃતિના ખાલી બાહ્ય આકાર કે સ્વરૂપનું વિશ્લેષણ કરવાને બદલે કૃતિમાં જે ચેતના ધબકી રહી છે એને સમજવા પર ભાર મૂકે છે. એની સાથે એક પ્રકારનું, શું કહેવાય, સહૃદય ભાવન કેળવા પર.
સહૃદય ભાવન,
હા. અને આને કારણે જ પેલી આકૃતિલક્ષી વિગતો જે પહેલાના વિવેચનમાં મુખ્ય હતી એ અહીં ગૌણ બની જાય છે.
આ ખરેખર દ્રષ્ટિકોણમાં બહુ મોટો ફરક છે. કૃતિને એક ઓબ્જેક્ટને બદલે એક પ્રોસેસ કે એક્સપિરિયન્સ તરીકે જોવી. તો પછી આ અભિગમના મૂળભૂત સિદ્ધાંતો કયા? એની પાયાની ધારણાઓ, અઝમ્પશન્સ શું ગણાવી શકાય?
જુઓ, પહેલું અને સૌથી મહત્વનું ગૃહિત તો એ જ છે કે સાહિત્ય એ ક્રિયા છે, પદાર્થ નથી.
બરાબર.
એ સર્જકની ચેતનાની ક્રિયાનું જ શાબ્દિક સ્વરૂપ છે. બીજું, તેઓ સાહિત્યના જુદા જુદા જે પ્રકારો છે ને, કવિતા, નવલકથા, નાટક,
હા,
એની વચ્ચે બહુ આમ તીવ્ર ભેદભાવ નથી કરતા. એમના માટે તો આ બધા એક જ માનવ ચેતનાની અભિવ્યક્તિના જુદા જુદા રૂપો છે.
રસપ્રદ.
અને ત્રીજું, જે ખૂબ જ મહત્વનું છે, તેઓ એક જ સર્જકની બધી કૃતિઓમાં એક સમાન સૂર, એક મૂળભૂત ચેતનાની તરેહ એટલે કે પેટર્ન ઓફ કોન્શિયસનેસ એ શોધવાનો પ્રયત્ન કરે છે. તેઓ દરેક કૃતિને સાવ અલગ અને સ્વાયત્ત એકમ તરીકે નથી જોતા, પણ તેને સર્જકના સમગ્ર મનોવિશ્વના એક ભાગ તરીકે જુએ છે, તેની ચેતનાના સાતત્યના એક બિંદુ તરીકે.
ઓહો, આ ખરેખર રસપ્રદ છે. એટલે કે માની લો કોઈ લેખકની 5 નવલકથાઓ હોય તો આ વિવેચકો એ 5ેયમાં કોઈક એક સૂત્રતા, કોઈ અંતર્ગત વિચાર પ્રવાહ કે અનુભૂતિની સમાન રીત એવું કંઈક શોધવાનો પ્રયત્ન કરશે. એટલે કૃતિની અંદર રહેલા વિચારો, ભાવનાઓ, અનુભવો એનું મહત્વ વધી જાય છે એમ કહી શકાય.
હા, ચોક્કસપણે એમ જ. તેઓ કૃતિમાં વ્યક્ત થતા જે વર્ણ્ય વિષયો છે, થીમ્સ, અને એની પાછળ રહેલા જે મૂળભૂત પ્રવેગો છે, ઇમ્પલ્સીસ, એને સુષુપ્ત તરેહો, લેટન્ટ પેટર્ન્સ, એને ઉઘાડવાનો પ્રયત્ન કરે છે. અને શબ્દો, શબ્દો એમના માટે ખાલી બંધારણના ઘટકો નથી.
તો શું છે?
લેખમાં એક બહુ સરસ સૂચક શબ્દ પ્રયોગ છે. તેઓ શબ્દોને વિશિષ્ટ માનવીય વોલ્ટેજ વહન કરનાર શક્તિના કેન્દ્રો તરીકે જુએ છે.
વિશિષ્ટ માનવીય વોલ્ટેજ, આ થોડો અસામાન્ય પણ ઘણો અર્થસભર શબ્દ પ્રયોગ લાગે છે. આને જરા સરળ રીતે સમજાવી શકશો? જાણે શબ્દોમાં કોઈ વીજળીનો પ્રવાહ વહેતો હોય એવું કંઈક.
હા હા, કંઈક એવું જ સમજી શકાય. આ રૂપક શું સૂચવે છે કે શબ્દો માત્ર અર્થના વાહક નથી, પણ તે સર્જકના અનુભવની, એની સંવેદનાની, એની ચેતનાની જે ઊર્જા છે, જે એનર્જી છે, અથવા કહો કે ઇન્ટેન્સિટી, એ પણ પોતાની સાથે લઈને આવે છે. જેમ વીજળીના તારમાં વોલ્ટેજ હોય, તેમ શબ્દોમાં સર્જકના માનસિક અને ભાવનાત્મક જગતની ઊર્જા કે ચાર્જ હોય છે. આ વિવેચકો આ ઊર્જાને, આ વોલ્ટેજને પકડવા માંગે છે.
બરાબર.
અને આ જ કારણ છે કે એમના માટે પેલી કૃતિની બાહ્ય રચના, જેમ કે છંદ, અલંકાર, કથાવસ્તુની ગોઠવણ જેવી ટેકનિકલ બાબતો, એ ગૌણ બની જાય છે. કારણ કે એમનું ધ્યાન શબ્દોની પાછળ રહેલી આ ચેતનાની ઊર્જા પર હોય છે.
ખૂબ સરસ સમજાવ્યું. એટલે શબ્દો એ માત્ર ઈંટો નથી, પણ એ ઈંટોમાં રહેલો ભાવનાત્મક અને માનસિક પ્રવાહ મહત્વનો છે. લેખમાં આ વિવેચનને અસ્તિત્વલક્ષી, એટલે કે એક્ઝિસ્ટેન્શિયલ તરીકે પણ ઓળખાવવામાં આવ્યું છે. હવે અસ્તિત્વવાદ શબ્દ સાંભળીએ એટલે તરત જ સાર્ત્ર, કામુ, સિમોન દ બોવોર એવા વિચારકો યાદ આવે.
હા, સ્વાભાવિક છે.
તો શું અહીં એ જ અર્થ છે?
ના, અને આ ભેદ સમજવો બહુ જરૂરી છે, કારણ કે ગેરસમજ થવાની પૂરી શક્યતા રહે છે.
ઓકે.
આપણે જે ઐતિહાસિક અસ્તિત્વવાદથી પરિચિત છીએ, સાર્ત્ર, બોવોર વગેરેનો, એ મુખ્યત્વે માનવ સ્વાતંત્ર્ય, પસંદગીની સ્વતંત્રતા, જવાબદારી અને ઘણીવાર અર્થહીન ગણાતા વિશ્વમાં પોતાની નૈતિકતા ઘડવાનો સંઘર્ષ, એના પર ભાર મૂકે છે.
હા, અને એમાં રાજકીય અને સામાજિક પાસા પણ હોય છે.
બરાબર. પણ જ્યારે સંવિદલક્ષી વિવેચનને અસ્તિત્વલક્ષી કહેવામાં આવે છે, ત્યારે એનો અર્થ જુદો છે.
શું છે અર્થ?
અહીં અસ્તિત્વલક્ષીનો સંબંધ સીધો માનવ સંવિદ, હ્યુમન કોન્શિયસનેસ સાથે છે. માનવી પોતાના અસ્તિત્વ પ્રત્યે જે રીતે સભાન છે, તે જે રીતે પોતાના હોવાપણાને અનુભવે છે, અને એ અનુભવને સાહિત્ય દ્વારા જે રીતે વ્યક્ત કરે છે, એનું વિશ્લેષણ જ અહીં અસ્તિત્વલક્ષી અભિગમ છે. તે કૃતિની બહારના કોઈ રાજકીય, સામાજિક કે પૂર્વનિર્ધારિત નૈતિક માળખા સાથે બંધાયેલો નથી. એનો સંબંધ સર્જકની આંતરિક ચેતના, એનો જે જગત અનુભવ છે, એની સાથે છે.
સમજાયું. એટલે આ અસ્તિત્વવાદ વધુ આંતરિક, વધુ ચેતના કેન્દ્રિત છે. બાહ્ય જગતના સિદ્ધાંતો કે સંઘર્ષો કરતા સર્જકના પોતાના અસ્તિત્વ અનુભવ પર ધ્યાન આપે છે. આ સિવાય લેખમાં બીજી પણ કેટલીક પારિભાષિક સંજ્ઞાઓનો ઉલ્લેખ છે, જેમ કે ઓન્ટોલોજિકલ, ફિનોમિનોલોજિકલ, જીનેટિક, થેમેટિક. આ બધી સંજ્ઞાઓ થોડી ભારેખમ લાગે છે. શું આ અલગ અલગ પ્રકારની સંવેદલક્ષી વિવેચન પદ્ધતિઓ છે, કે પછી આ બધા શબ્દો એક જ વિચારના જુદા જુદા પાસા દર્શાવે છે?
માનવ સંવેદનો અભ્યાસ, એના વિવિધ પાસા કે પરિમાણો, ડાયમેન્શન્સ તરીકે સમજવા વધુ યોગ્ય રહેશે.
અચ્છા.
આ બધી સંજ્ઞાઓ એ બતાવે છે કે સંવેદના અભ્યાસને કયા કયા ખૂણાથી જોઈ શકાય. જેમ કે ઓન્ટોલોજિકલ શબ્દ, ઓન્ટોલોજી એટલે કે હયાતીનું શાસ્ત્ર, તત્વમીમાંસા સાથે જોડાયેલો છે. તે અસ્તિત્વના મૂળભૂત સ્વરૂપ અંગેના પ્રશ્નો સાથે સંબંધ ધરાવે છે, અને સાહિત્યમાં તે કેવી રીતે પ્રતિબિંબિત થાય છે એ જોવાની વાત છે.
બરાબર. અને ફિનોમિનોલોજિકલ?
ફિનોમિનોલોજિકલ શબ્દ ફિનોમિનોલોજી દર્શનમાંથી આવ્યો છે. એનો અર્થ એ છે કે ઘટનાઓ જેવી દેખાય છે તે રીતે, એટલે કે બાહ્ય પદાર્થો કે ઘટનાઓ માનવ ચેતનામાં કઈ રીતે અનુભવાય છે એની વાત કરે છે. સાદી ભાષામાં કહીએ તો સર્જકની ચેતના દ્વારા જગત કઈ રીતે અનુભવાય છે તેનું વિશ્લેષણ.
ઓકે. અનુભવ પર ફોકસ. અને જીનેટિક, એનો અર્થ શું?
જીનેટિક શબ્દ કૃતિના ઉદ્ભવ, એની જેનેસિસ કે ઉત્પત્તિ સાથે જોડાયેલો છે. એનો મતલબ એ છે કે વિવેચક કૃતિના પાઠ દ્વારા સર્જકની જે મૂળ અનુભૂતિ હતી ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરે, અને એ અનુભૂતિમાંથી શબ્દ સુધીની જે યાત્રા થઈ એને જાણે પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરે. અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આપેલું અંગ્રેજીમાં જે બાયોગ્રાફિકલ ક્રિટિસિઝમ છે, જીવનચરિત્રાત્મક વિવેચન, એનાથી અલગ છે.
હા, એ તો સર્જકના જીવન સાથે જોડે.
બરાબર. જ્યારે અહીં ફોકસ અનુભૂતિના ઉદ્ભવ અને એના શાબ્દિક રૂપાંતરણની પ્રક્રિયા પર છે. અને છેલ્લું થીમેટિક અભિગમ.
હા, થીમેટિક
એ એવા મુખ્ય વિષયો, થીમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે વારંવાર સર્જકની કૃતિઓમાં દેખાય છે, અને એની ચેતનાની જે મૂળભૂત તરેહો છે, અન્ડરલાઈંગ પેટર્ન્સ ઓફ કોન્શિયસનેસ, એને પ્રગટ કરે છે.
જેનેટિક, થીમેટિક એ બધા જાણે સંવિધને સમજવા માટેના જુદા જુદા લેન્સ જેવા છે એમ કહી શકાય. અને ક્રિટિસિઝમ ઓફ કોન્શિયસનેસ એટલે કે સંવિધલક્ષી વિવેચન એ આ બધા અભિગમોને સમાવી લેતી એક વ્યાપક અમ્બ્રેલા સંજ્ઞા છે.
હા, બિલકુલ એમ જ છે. જ્યોર્જ પુલેટ, જે આ વિચારધારાના મુખ્ય પ્રવર્તકોમાંના એક છે અને જેમણે આ શબ્દ પ્રચલિત કર્યો, પુલેટ, એમના મતે આ સંજ્ઞા તેમજ એક્ઝિસ્ટેન્શિયલ જેવી બીજી સંજ્ઞાઓ એ ખૂબ વ્યાપક અને સમાવેશી છે. તે સાહિત્યકૃતિમાં માનવીય અનુભવો, પ્રત્યક્ષો, પરસેપ્શન્સ અને ચેતના જે રીતે ગૂંથાયેલા છે એની કોઈપણ પ્રકારની ગહન ખોજ માટે અવકાશ પૂરો પાડે છે. આખરે આ બધાનો મૂળ હેતુ એક જ છે, સાહિત્યના માધ્યમથી માનવ ચેતનાના સ્વરૂપને અને તેની અભિવ્યક્તિને સમજવાનો પ્રયાસ કરવો.
તો આ બધી ચર્ચાના આધારે જો આપણે સંક્ષેપમાં કહેવું હોય તો આ સંવેદલક્ષી વિવેચકો માટે સાહિત્યની વ્યાખ્યા શું બને, તેઓ લિટરેચરને કઈ રીતે જુએ છે?
જો એમના દૃષ્ટિકોણ મુજબ સાહિત્ય એ આંતરિક સુસંગતતા ધરાવતા માનવ અનુભવનો શાબ્દિક સંકેત છે, વર્બલ સાઇન.
શાબ્દિક સંકેત, આનો અર્થ શું?
એટલે કે લેખક પોતાના જગત અનુભવ, પોતાના સંવેદનો, પોતાના પ્રત્યક્ષો અને અલબત્ત પોતાનું ભાષાકીય કૌશલ્ય, એનો ઉપયોગ કરીને એક નવી જ સાહિત્યિક પ્રતિમા, એક લિટરરી ઇમેજ કે પરસોના એનું સર્જન કરે છે. આખી પ્રક્રિયામાં સર્જકની ચેતનાની જે ક્રિયા છે, ધી એક્ટ ઓફ કોન્શિયસનેસ ઇટસેલ્ફ, એ જ રૂપાંતર પામીને સાહિત્યની ક્રિયા બની જાય છે. જાણે કે લેખકનો આંતરિક અનુભવ જ ધીમે ધીમે શબ્દો અને વાક્યો દ્વારા પાઠ, ટેક્સ્ટનું સ્વરૂપ ધારણ કરે છે.
હો, એટલે એટલે એમ કહી શકાય કે સાહિત્ય કંઈ ખાલી બહારની વાસ્તવિકતાનું આબેહૂબ ચિત્રણ કે પ્રતિબિંબ નથી?
ના, બિલકુલ નહીં.
પણ એ પોતે જ એક સ્વતંત્ર, પેલું શું કહેવાય, આત્મનિર્ભર એવી માનવ અભિવ્યક્તિ છે.
બરાબર, આ જ મુદ્દો છે. તેઓ સાહિત્યને આત્મપર્યાપ્ત માનવ અભિવ્યક્તિ ગણે છે, સેલ્ફ સફિશિયન્ટ,
આત્મપર્યાપ્ત.
અને આ બહુ જ મહત્વની વાત છે, કારણ કે એના આધારે જ એમની વિવેચન પદ્ધતિ ઘડાય છે. તેઓ માને છે કે કૃતિ પોતાની રીતે સંપૂર્ણ છે અને તેને સમજવા માટે બહારના કોઈ માપદંડોની જરૂર નથી.
ઓકે.
આ જ કારણસર તેઓ પોતાના તારણો કે અર્થઘટનોને યોગ્ય ઠરાવવા માટે કૃતિની બહારના સંદર્ભો, જેમ કે કોઈ રાજકીય વિચારધારા હોય, સામાજિક મૂલ્યો હોય, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય કે ધાર્મિક માન્યતાઓ, એનો આધાર લેવાનું ટાળે છે.
એટલે બધું બાજુ પર.
હા, એમની દલીલો અને વિશ્લેષણ સંપૂર્ણપણે કૃતિની અંદર જે ચેતના પ્રગટ થાય છે અને એનો જે અનુભવ છે એના પર જ કેન્દ્રિત રહે છે.
આ બાબત તેમને, આમ જોવો તો વિચિત્ર રીતે, આકારવાદીઓ એટલે કે ફોર્મ્યુલિસ્ટ ની નજીક લાવે છે, પણ એકદમ વિરોધી છેડેથી.
હા, બરાબર પકડ્યું.
આકારવાદીઓ પણ કૃતિને સ્વાયત્ત ગણીને બાહ્ય સંદર્ભોને નકારે છે, પણ એમનું ધ્યાન આકાર પર છે, જ્યારે આ વિવેચકોનું ધ્યાન ચેતના પર છે. બંને પોતપોતાની રીતે કૃતિની આંતરિક દુનિયા પર ફોકસ કરે છે.
હા, આ સારો મુદ્દો છે. બંને અભિગમો કૃતિની અંદર રહેવા પર ભાર મૂકે છે, પણ બંનેનું લક્ષ્ય જુદું છે. સંવેદલક્ષી વિવેચકો માટે સાહિત્ય એ ખાલી શબ્દોની સ્થિર ગોઠવામણી નથી, પણ શબ્દોની પાછળ એક જીવંત, સુસંગત માનવીય અનુભવ ધબકી રહ્યો છે.
હા,
તેઓ ભારપૂર્વક કહે છે કે સાહિત્યના પાઠનું બંધારણ એ માત્ર શબ્દોની ઉપરછલ્લી ગોઠવણી નથી, પણ એની નીચે રહેલા ઊંડા સુષુપ્ત પ્રવેગો, ઇમ્પલ્સીસ અને ચેતનાની તરેહો પર રચાયેલું હોય છે.
એટલે ઊંડાણમાં જોવાની વાત છે.
હા, તેથી વિવેચકનું કામ માત્ર ઉપર દેખાતા લિખિત શબ્દોનું વિશ્લેષણ કરવાનું નથી, પણ તે શબ્દો જે ગર્ભિત અનુભવ તરફ ઇશારો કરે છે એ બંનેનું સંયુક્ત વિશ્લેષણ કરવાનું છે.
આનો સીધો અર્થ એ થયો કે કૃતિનું બાહ્ય કલેવર, એની ટેકનિકલ બાજુ, ભાષાની રમત કે શૈલીની બારીકીઓ, આ બધું એમના માટે ઓછું મહત્વનું બની જાય.
હા, મોટા ભાગે એવું જ કહી શકાય, કારણ કે એમના મતે આ બાહ્ય સ્વરૂપ, આ ટેકનિક એ તો સમગ્ર સાહિત્યિક અનુભવનો માત્ર એક ભાગ છે, અથવા કહો કે એક પરિણામ છે, પણ તે પોતે જ સંપૂર્ણ અનુભવ નથી.
બરાબર.
મુખ્ય ધ્યાન તો લેખકના પ્રત્યક્ષકારી ચિત્ત, ધી પરસીવિંગ માઇન્ડ ઓફ ધી ઓથર પર અને એની કૃતિમાં જે રીતે અનુભવો અને પ્રત્યક્ષોની તરેહો મૂર્ત થઈ છે તે પાઠના આકાર સાથે કેવી રીતે જોડાય છે એના પર રહે છે. આથી તેઓ પાઠને માત્ર એક ટેકનિકલ ઓબ્જેક્ટ તરીકે નથી જોતા, અને તેથી ટેકનિકલ કોમ્પિટન્સ કે રચનાની નિપુણતાની ચર્ચાને પણ તેઓ બહુ પ્રાધાન્ય નથી આપતા. આ અભિગમ ખરેખર વાચક પાસેથી સાહિત્ય વિશેની જે પરંપરાગત સમજ છે એને બાજુ પર મૂકીને વાંચનની એક જુદી જ રીત અપનાવવાની અપેક્ષા રાખે છે.
તો આ સમગ્ર ચર્ચા પરથી જો આપણે તારણ કાઢીએ તો આ સંવિદલક્ષી અભિગમનું મુખ્ય યોગદાન શું ગણી શકાય? સાહિત્ય વિવેચનના ક્ષેત્રમાં એણે શું નવો વિચાર ઉમેર્યો અથવા તો કઈ નવી દિશા ખોલી આપી?
જો, એનું સૌથી મોટું અને કહી શકાય કે ક્રાંતિકારી યોગદાન એ ગણી શકાય કે એણે પરંપરાગત વિવેચનને, ખાસ કરીને 20મી સદીના મધ્યમાં જે ખૂબ પ્રભાવશાળી રહ્યા, પહેલું આકૃતિલક્ષી અને નવ્ય વિવેચન,
હા,
જેણે કૃતિની વસ્તુલક્ષી સ્વાયત્તતા, ઓબ્જેક્ટિવિટી અને ઓટોનોમી અને એના બાહ્ય સ્વરૂપ પર અત્યંત ભાર મૂક્યો હતો, એને સીધો પડકાર ફેંક્યો. હા, એણે વિવેચનનું જે કેન્દ્રબિંદુ હતું એ કૃતિના બહાર, એટલે કે એનું સ્વરૂપ, એની ભાષા, ત્યાંથી ખસેડીને સીધો સર્જકના અંદર, એટલે કે એના સંવેદ, એની ચેતના, એની જગતને અનુભવવાની રીત, એના પર સ્થાપિત કર્યો. આ એક મોટો પેરાડાઇમ શિફ્ટ હતો એમ કહી શકાય.
અને આનાથી સાહિત્યના અભ્યાસ પર શું અસર પડી? સાહિત્યને સમજવાની આપણી રીત પર આનો શું પ્રભાવ પડ્યો?
આનાથી સાહિત્યને માત્ર શબ્દોની કલાત્મક ગોઠવણી કે ભાષાકીય માળખું કે પછી સૌંદર્યલક્ષી આનંદ આપનાર પદાર્થ તરીકે જોવાને બદલે એને માનવ ચેતનાની એક અત્યંત ગહેન, જટિલ અને અંગત અભિવ્યક્તિ તરીકે સમજવાનો રસ્તો ખુલ્યો.
ગહેન અભિવ્યક્તિ તરીકે.
હા, તે વાચકને કૃતિ સાથે ખાલી બૌદ્ધિક સ્તરે નહીં પણ વધુ ઊંડાણથી, સહાનુભૂતિપૂર્વક, એમ્પથેટિકલી જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. તે જાણે આપણને આમંત્રણ આપે છે કે ચાલો સર્જકના મનોવિશ્વમાં પ્રવેશીને જોઈએ કે એણે દુનિયાને કઈ રીતે જોઈ, કઈ રીતે અનુભવી અને પછી શબ્દસ્થ કરી.
લેખમાં એવો ઉલ્લેખ છે કે અમેરિકન અને બ્રિટિશ પરંપરાના વિવેચકો માટે શરૂઆતમાં આ અભિગમ સ્વીકારવો થોડો મુશ્કેલ હતો. શું આ પદ્ધતિની કેટલીક સંભવિત મર્યાદાઓ કે ટીકાઓ પણ થઈ શકે? ભલે સ્ત્રોતમાં સીધી ટીકા ન હોય પણ આ અભિગમ વિશે કેવા પ્રશ્નો ઉઠી શકે?
હા, સ્ત્રોત સીધી ટીકા નથી કરતો પણ કોઈપણ વિવેચન પદ્ધતિની જેમ આની પણ કેટલીક બાબતો પર પ્રશ્નો તો ઉઠી જ શકે છે, અથવા એની મર્યાદાઓ તરફ ધ્યાન દોરી શકાય.
જેમ કે
આ અભિગમ જે રીતે કૃતિના બાહ્ય સ્વરૂપ, એની કલાત્મક રચના અને ટેકનિકને ગૌણ ગણે છે તે કેટલાકને કદાચ થોડું વધુ પડતું લાગે.
હા, શક્ય છે.
શું કૃતિનું કલામૂલ્ય ખાલી એમાં રહેલી ચેતનાની પ્રામાણિકતા કે ઊંડાણ પર જ આધારિત છે? શું એની રચનાત્મક સુંદરતા કે ભાષાકીય નવીનતાનું કોઈ જ મહત્વ નથી? આ એક પ્રશ્ન.
બરાબર. બીજો કોઈ મુદ્દો?
બીજો સંભવિત પ્રશ્ન એની વ્યક્તિલક્ષિતા, સબ્જેક્ટિવિટી અંગે ઉઠી શકે, કારણ કે આ પદ્ધતિ વિવેચકના સહૃદય ભાવન અને સર્જકની ચેતના સાથેના એના તાદાત્મ્ય પર ઘણો આધાર રાખે છે.
હા,
તો શું એમાં વિવેચકના પોતાના પૂર્વગ્રહો કે અર્થઘટનો હાવી થઈ જવાનું જોખમ નથી?
આ પણ વિચારવા જેવો મુદ્દો છે.
વળી શું દરેક કૃતિને હંમેશા તેના સર્જકના સમગ્ર જીવનકાર્ય કે એની બધી કૃતિઓના સંદર્ભમાં જોવી જરૂરી છે? શું કૃતિ પોતે સ્વાયત્ત રીતે ઊભી ન રહી શકે? આ બધા મુદ્દાઓ ચર્ચા માટે ખુલ્લા છે અને એના પર જુદા જુદા મત હોઈ શકે છે.
બરાબર છે. કોઈપણ એક ચશ્માથી દુનિયાને જોવાની જેમ કોઈ એક વિવેચન પદ્ધતિ પણ સાહિત્યના બધા જ પાસાને કદાચ પૂરો ન્યાય ન આપી શકે. પણ વર્તમાન સમયમાં જ્યારે આપણી પાસે સ્ટ્રક્ચરલિઝમ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ, નારીવાદી વિવેચન, માર્ક્સવાદી વિવેચન, સાંસ્કૃતિક અભ્યાસ આવી અનેકવિધ વિવેચન પદ્ધતિઓ ઉપલબ્ધ છે, ત્યારે આ સંવેદલક્ષી વિવેચન આજે પણ કેટલું પ્રસ્તુત, કેટલું રેલેવન્ટ ગણાય?
મારા મતે એની પ્રસ્તુતતા આજે પણ અકબંધ છે, કદાચ પહેલા કરતા વધુ મહત્વની પણ બની છે.
એમ? કઈ રીતે?
કારણ કે આખરે તો કોઈપણ સાહિત્ય કૃતિ, ભલે તે ગમે તે સિદ્ધાંતના આધારે લખાઈ હોય કે એનું વિશ્લેષણ થતું હોય, એના મૂળમાં તો એક માનવ ચેતના, એક જીવંત અનુભવ જ રહેલો છે.
હા, એ તો ખરું.
બીજી પદ્ધતિઓ ભલે કૃતિની સંરચના, ભાષા, સામાજિક સંદર્ભ કે વિચારધારા પર ધ્યાન કેન્દ્રિત કરે, પણ સંવેદલક્ષી વિવેચન આપણને સતત યાદ અપાવે છે કે આ બધાની પાછળ એક અનુભવ કરનાર મન છે. તે આપણને એ ભૂલવા નથી દેતું કે સાહિત્ય એ માત્ર નિર્જીવ પાઠ ટેક્સ્ટ નથી, પણ તે એક જીવંત ધબકતા માનવ અનુભવનું પ્રગટીકરણ છે. હા, ખાસ કરીને એવી કૃતિઓ સમજવા માટે આ અભિગમ અત્યંત ઉપયોગી છે જે ઊંડા મનોવૈજ્ઞાનિક સ્તરો પર કામ કરે છે, જેમાં આત્મનિરીક્ષણ મુખ્ય હોય અથવા જેમાં પેલી ચેતના પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેવી ટેકનિકનો ઉપયોગ થયો હોય.
હા, એ બરાબર છે.
તે આપણને લેખકની આંતરિક દુનિયામાં ડોખ્યું કરવાની, એની સંવેદનાઓ અને વિચાર પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કરવાની અને કૃતિ સાથે એક અલગ, વધુ અંગત સ્તરે જોડાવાની તક આપે છે. તે આપણને કૃતિ પાછળ રહેલા માનવને શોધવા અને એની સાથે સંવાદ સાધવા પ્રેરે છે.
ખરેખર આ સંવેદલક્ષી વિવેચન સાહિત્યને જોવાની એક જુદી જ બારી ખોલી આપે છે. તે આપણને માત્ર શબ્દોની સપાટી પર કે કૃતિના બાહ્ય માળખા પર અટકી ન રહેતા તેની પાછળ રહેલા માનવ અનુભવ, ચેતના અને અસ્તિત્વના ઊંડાણમાં ઉતરવા માટેનું નિમંત્રણ આપે છે. જેમ તમે કહ્યું, તે કૃતિને એક વસ્તુમાંથી ફરીથી એક જીવંત અનુભવ બનાવે છે.
ચોક્કસ. અને તે આપણને એ વિચારવા પ્રેરે છે કે જ્યારે આપણે કોઈ પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણે ખરેખર કોની સાથે જોડાઈ રહ્યા છીએ, માત્ર કાગળ પર છપાયેલા શબ્દો સાથે, એટલે કે પાઠ ટેક્સ્ટ સાથે, કે પછી એ શબ્દો પાછળ રહેલા, એ શબ્દોને જીવંત બનાવનાર સર્જકના સંવિત સાથે, તેની ચેતના સાથે. આ વિવેચન આપણને સ્પષ્ટપણે બીજા વિકલ્પ તરફ, એટલે કે સર્જકની ચેતના સાથેના સંવાદ તરફ વધુ ધ્યાન આપવાનું સૂચન કરે છે.
અને આજના ડિજિટલ યુગમાં જ્યાં માહિતી અને મંતવ્યોનો અવિરત પ્રવાહ છે, ત્યાં કદાચ સાહિત્ય જ એક એવું માધ્યમ છે જે આપણને ધીરજપૂર્વક બીજાના અનુભવમાં, બીજાની ચેતનામાં ઉતરવાની તક આપે છે. આ અભિગમ એ દિશામાં વિચારવા પ્રેરે છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે સમાપન કરી શકીએ. શું સાહિત્યનું અંતિમ પ્રયોજન માત્ર સૌંદર્યલક્ષી આનંદ આપવાનું, ભાષાની રમત રમવાનું કે બૌદ્ધિક કસરત કરાવવાનું જ છે, કે પછી તે માનવ અસ્તિત્વના, માનવ ચેતનાના અત્યંત ગહન, જટિલ અને ક્યારેક વણુકેલિયા રહેતા રહસ્યોને સ્પર્શવાનો, તેને સમજવાનો અને કદાચ થોડા અંશે બીજા સુધી પહોંચાડવાનો એક અનન્ય અને મૂલ્યવાન પ્રયાસ પણ છે?
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.